તારીખ 18/6/1985 શ્રી પરમાગમ સાર બોલ નંબર 951 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 565 મૂળ કેસેટ ખરાબ છે. તારીખ 18/6/1985 શ્રી પરમાગમ સાર બોલ નંબર 951 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 565
ગુરુ શાસ્ત્ર નું મુખ્ય લક્ષણ સમજાયું છે. જેમ વિતરાગતા નું કેવળ જ્ઞાન છે પણ બાહ્ય સમવસરણ લક્ષણ, કેમ કે બધા આર્યંતોને સમવસરણ હોતું નથી. તીર્થંકરને સમવસરણ રચાય છે કારના પુણ્યદેયના કેવડી હોય એને પણ સમવસરણની રચના થાય છે. પણ એ બહારમાં જે સમવસરણ થાય છે એ અરિહંત ભગવાન નિશ્ચય લક્ષણ નથી. જેટલા અરવિંદ થાય, જે જે કાળે થાય, કોઈ પણ કાળે થાય અને કોઈ પણ ક્ષેત્રે, કોઈ પણ ક્ષેત્રે એના જંબુદ્વીપની અંદર થાય છે, એ જેટલા ક્ષેત્રમાં જે કાળમાં થાય એને આ લક્ષણ નિયમથી હોય, એમને કેવળ જ્ઞાન હોય અને પરિપૂર્ણ વિતરાગ દશા હોય. કોઈ અરિહંતને અલ્પજ્ઞ ઠરાવે તો પણ એ અરિહંતના સ્વરૂપને ઓળખતો નથી. કોઈ અરિહંત તો પણ એને અરિહંતના સ્વરૂપને ઓળખતું નથી. અરિહંતનું લક્ષણ વિતરાગતા નું કેવળ જ્ઞાન છે, પરિપૂર્ણ વિતરાગતા. વિતરાગતા એટલે અલ્પ વિતરાગતા પણ નહીં. અલ્પ વિતરાગતા તો સાધક અવસ્થામાં તમામ સાધક જીવને ઉત્પન્ન થાય છે. જ્યાં પરિપૂર્ણ વિતરાગતા હોય ત્યાં જ કેવળ જ્ઞાન હોય. રાગ કે જે જ્ઞાનાવરણીનું કારણ છે તે રાગની પણ ઉત્પત્તિ હોય, રાગાંશ પણ હોય અને કેવળ જ્ઞાન પણ હોય એવું બનતું નથી. પીતાંબર શાસ્ત્રમાં કેટલીક કથાઓ એવી આવે છે જેને શાસ્ત્ર તરીકે માન્ય કરે છે, ત્યાં આ દોષ રહી ગયો છે. ભગવાન પોતાને માટે મહાવીર ભગવાન દવા દર્દ ઉપર લગાવવા માટે કહે છે કે જેવો રાગ હોય, કોઈ પરપદાર્થ પ્રત્યેનો રાગ હોય, ચારિત્ર મૂળનો રાગાંશ પણ હોય, અનંતમય ભાગે પણ રાગાંશ હોય, ત્યાં સાબિત કરવા ગયા છે કેવળ જ્ઞાન. કે આ દવા આ દર્દ ઉપરની આ દવા અમુક જગ્યાએ પડી છે, જે માત્ર કેવળ જ્ઞાન ગોચર છે, બીજાને ખબર ન પડે એવી જગ્યાએ પડી છે. ઘડાના ઉપલા તળિયામાં ચોંટેલી દવા છે, એટલું સીધું કોઈ જુએ તો ન દેખાય. જાઓ આ ઘડામાંથી દવા લઈ આવો તો ન દેખાય, પણ કેવળ જ્ઞાનમાં ઉપલા તળિયામાં નીચે ચોંટેલી હતી એ દેખાય. એમ સાબિત કરવું પૂછ્યું છે ત્યાં કેવળ જ્ઞાન. જુઓ, ભગવાનના કેવળ જ્ઞાનમાં આટલું બધું જણાય છે એમ સાબિત કરવા ગયા છે. પણ ત્યાં રાગની ઉત્પત્તિ થઈ, પોતાને માટે દવા મગાવતા રાગની ઉત્પત્તિ સિદ્ધ થઈ ગઈ, અને એ સિદ્ધાંત વિતરાગતાનો અહીંયા તૂટે છે એ ખ્યાલ નથી. ઈશ્વરી બતાવવા અનેક પ્રકારના કથા આવે છે ને, ત્યાં એ બતાવવા જાય છે ઐશ્વર્ય, કે જુઓ કેટલું સામર્થ છે. પણ ત્યાં ત્યાં રાગદ્વેષ પણ એ બતાવે છે, અને એ રીતે એમનું અનિશ્વરપણું પણ બતાવે છે, પરાધીનપણું પણ બતાવે છે. એ વાત ભૂલી જાય છે, ત્યાં એવા ગડબડ મતમાં પણ એવી ગડબડ ઘણી છે કે કોઈ એક મુદ્દા ઉપર કોઈ એક વાતની મહિમા બતાવવા માટે આખો સિદ્ધાંત તત્વ ઉલટું થઈ જાય, વિપરીત થઈ જાય. વિવાદાસ્પદ છે, પણ આમાં તો વિવાદ પણ ચાલે એવું નથી. જ્યારે મુનિ પણ યાચના કરે નહીં, મુનિ પણ ઉદ્દેશિક આહાર લે નહીં, યાચના ન કરે, ઉદ્દેશિક આહાર પણ ન લે. ઉદ્દેશિકને આધા કરવો, આહાર સાધુને ન હોય એ વિષય તો પિતાંબર દિગંબરમાં થાયકો છે. હે, આધા કર્મ એટલે દોષિત. અધઃ કર્મ, અધઃ એટલે પાપમય અથવા નીચ, જેમાં પાપ થતું હોય, જેમાં નીચી કક્ષાનું કર્મ હોય, અવક્ષાહાર વગેરે. આ સ્થાનકવાસી તો ગમે તે વરાવે તે ખાઈ લે છે ને, વાસીના સાધુમાં એવું છે જે વરાવે તે લે છે, ભક્ષા ભક્ષ પણ નથી જોતા. ગડબડ ગણી છે. અહીંયા તો એટલું સિદ્ધ કરવું છે કે અલ્પ પણ રાગાંશ અનંતમાં ગુણ સ્થાને નથી. આમ તો ઉદયમાં તો 11 ને પણ નથી, ત્યાં પણ વિકરાગ દશા છે, પણ ઉપશમ ભાવે છે. અહીંયા ક્ષાયિક ભાવે યથાખ્યાત ચારિત્રની 12 ગુણ સ્થાને દશા છે. એથી ઉપરનું જે 13 ગુણ સ્થાન છે અરિહંતનું ગુણ સ્થાન છે, કર્ણાનુયોગ અનુસાર ગુણ સ્થાન કર્ણાનુયોગના પ્રકારમાં જાય છે, એ વિભાગમાં જાય છે. એ છે કે અરિહંતનું લક્ષણ વિતરાગતા અને કેવળ જ્ઞાન છે, પણ બાહ્ય સમવસરણ આદિ રિદ્ધિ છે એ અરિહંતનું લક્ષણ નથી. એવી જ રીતે મુનિનું લક્ષણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા છે, પણ નગ્ન શરીર નથી. વસ્ત્રાદિ સહિત પણ તો સહિત તો મુનિ પણ હોય જ ન શકે એમ કહું, પણ કોઈ નગ્ન થઈ જાય, વસ્ત્રાદિનો ત્યાગ કરે કે આ એ પણ છોડ્યા માટે અમે મુનિ છીએ એ પણ નથી. મુનિનું લક્ષણ, મુનિને સમ્યક દર્શન હોય, મુનિને સ્વરૂપ સંવેદન રૂપ સમ્યક જ્ઞાન હોય, અને ક્ષણ ક્ષણમાં નિર્વિકલ્પ દશાનો સદુપયોગ થાય એવી જેની સમ્યક ચારિત્રની દશા હોય પાછી એથી ઓછો પણ નહીં. કોઈ સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણ સ્થાને મુનિ દશામાં બારમાં દીક્ષા લઈએ તો એ દ્રવ્યલિંગી છે. પાંચમા ગુણ સ્થાને રહી જાય અને છઠ્ઠા સાતમા ગુણ સ્થાનનો પુરુષાર્થ ન પ્રાપ્ત હોય તો પણ એ દ્રવ્યલિંગી છે. પણ એ સમ્યક દ્રષ્ટિ દ્રવ્યલિંગી છે. અને કોઈ મિથ્યા દ્રષ્ટિ પણ એમ મુનિ દીક્ષા અંગીકાર કરે. પંચ મહાવ્રત સમિતિ ગુપ્તિના 28 મૂળ ગુણનું નિરતિચાર પાલન કરે તો પણ એ દ્રવ્યલિંગી છે. દ્રવ્યલિંગીના ત્રણ પ્રકાર છે શાસ્ત્રમાં. કહે છે કે 28 મૂળ ગુણ એ પણ એનું લક્ષણ નથી, કારણ કે લગ્ન શરીર એ 28 મૂળ ગુણમાંનો એક ગુણ છે. એક દ્રષ્ટાંત આપ્યું છે, નગ્નતા છે એ મૂળ ગુણમાંથી એક ગુણમાં છે. મૂળ ગુણ ન તૂટે. 84 લાખ ઉત્તર ગુણ છે મુનિ દશાના. એની અંદર ફેરફાર હોય, કોઈને ન હોય કોઈને હોય, એટલે કોઈને ગુણ હોય કોઈને અવગુણ હોય. પણ 28 મૂળ ગુણમાંથી કોઈ મુનિને 27 મૂળ ગુણ ન હોય. બરાબર, એમાંનો આ એક પ્રસિદ્ધ મૂળ ગુણ છે શરીરની નગ્ન દશા. તો કે એ મુનિ, એ મુનિનું લક્ષણ છે મૂળ ગુણ, એ મુનિનું લક્ષણ છે? તો કે ના. ઠીક, અધ્યાત્મ દ્રષ્ટિથી વાત કે મૂળ ગુણ એ મુનિ. આગમમાં એમ કહે કે જ્યાં 28 મૂળ ગુણ ચોખા નગ્ન દિગંબર સંતને જોવામાં આવે ત્યારે એનું નવધા ભક્તિથી આહાર દાન આદિ કરવા યોગ્ય છે. તો પણ એ મુનિરાજનો પરિચય કરીને તેના સમ્યક દર્શન દાન ચારિત્રની ખાતરી કરવી એમ લીધું છે અને એની પાસેથી બોધ ગ્રહણ કરવો. પણ જો કોઈ સંજોગોમાં મુનિ મિથ્યા દ્રષ્ટિ હોય તો તે બોધ તેના પાસેથી બોધ લેવા યોગ્ય નથી. ના, દેશનામાં નિમિત્ત નહીં થાય. મિથ્યા દ્રષ્ટિ દેશનામાં નિમિત્ત નથી, એનો ઉદ્દેશ કોઈને ચડતો નથી, નિમિત્ત નૈમિત્તિક સંબંધે લાગુ પડતો નથી. આ સ્થિતિ છે. એટલે મુનિનું લક્ષણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એવો જે ત્રણેય કાળે મોક્ષ માર્ગ સંબંધી અફર સિદ્ધાંત છે એ ત્રણેય કાળના મુનિઓને હોય. બરાબર, એમાં કોઈને કાંઈક પણ ફેર હોય એવું બનતું નથી. માટે કેવળ નગ્નપણું છે એ કોઈ મુનિનું લિંગ નથી. બાહ્ય ત્યાગની દશા એ મુનિનું ખરું લિંગ ચિહ્ન નથી. એમ સમયસારની 4-13 ગાથા એ વિષય સ્પષ્ટ કર્યો છે. એ તો બધા પાષંડી લિંગાણી એમ કરીને વાત કરી છે. બહારથી તો કોઈ એવી રીતે મુનિ દશા નક્કી કરીશ નહીં. મોટા ભાગે તો જીવો બાહ્ય ત્યાગને જ જાણે છે, જુએ છે, સમજે છે, પણ એ ખરેખર ધર્મનું ચિહ્ન નથી. બહુવિધ નામની લિંગમાં અથવા ગ્રહી લિંગો વિશે મમતા કરે તેણે નથી જાણ્યો સમયના સારને. સમય સારે એવો જે શુદ્ધાત્મા એને જાણ્યો નથી, શુદ્ધાત્માને એને જાણ્યો નથી. કોણે? કે જે અથવા સ્ત્રીલિંગમાં, ગૃહસ્થનાસનમાં, બહુ પ્રકારના મુનિલિંગોમાં અથવા ગૃહસ્થલિંગોમાં મમતા કરે છે, અર્થાત દ્રવલિંગ એટલે શું પણ એનો અર્થ કે જે એને સાધન માનીને માનીને અંગીકાર કરે છે કે જો અંતર પુરુષાર્થ ઉગ્ર થાય તો એ અંતર પુરુષાર્થમાં સ્વરૂપની સ્થિરતામાં સાધુ દશા છે. પછી બારમાં એને અનુસરતા ફેરફારો બાય એમ ઉપાદાનની મુખ્યતા નહીં લેતા, નિમિત્તની પ્રધાનતા કરીને નિમિત્તને અનુસરે છે, તે દ્રવલિંગી થાય છે, દ્રવલિંગમાં મમત્વ કરે છે, બાહ્ય ત્યાગમાં મમત્વ કરે છે, પણ તેને આત્માને જાણ્યો નથી, આત્મજ્ઞાન રહિત પણ છે ત્યાં એમ લીધું છે. જેઓ ખરેખર હું શ્રમણ છું અથવા શ્રમણોપાસક શ્રાવક છું, શ્રમણના ઉપાસક, એમ દ્રવલિંગમાં મમકાર વડે મિથ્યા અહંકાર કરે છે, તેઓ અનાદિરૂઢ વ્યવહારમાં મૂઢ વર્તતા થતા પ્રૌઢ વિવેકવાળા નિશ્ચય પર અનારૂઢ વર્તતા થતા અસ્થિથી વ્યવહારમાં મૂંઢવર્તતા થતા નાસ્તિથી પ્રૌઢ વિવેક વાળો જે નિશ્ચય નહીં તેના પર અનારૂઢ વર્તતા થતા પરમાર્થ સત્ય જે ભગવાન સમયસાર છે, અહીંયા ભગવાન શબ્દ વાપરો છો, પરમાર્થ સત્યમ ભગવંતમ સમયસારમ ન પશ્યંતિ, મૂર્તિકામાં તે ભગવાન સમયસારને જોતા નથી, દેખતા નથી. અનાદિકાળનો પરદ્રવ્યના સંયોગથી થયેલો જે વ્યવહાર તેમાં જે પુરુષો મૂંઢ અથવા મોહિત છે તેઓ એમ માને છે કે આ બાહ્ય માવૃતાદિરૂપ ભેખ છે, લગ્નપણું આદિ ભેખ છે, તે જ અમને મોક્ષ પ્રાપ્ત કરાવશે. પરંતુ જેનાથી ભેદજ્ઞાન થાય છે એવા નિશ્ચય નહીં તેઓ જાણતા નથી. આવા પુરુષો સત્યાર્થ પરમાત્મરૂપ શુદ્ધ જ્ઞાનમય સમયસારને દેખતા નથી. અચાર સંતેર ભેગા થયું જેમ જગતમાં તુષ જ્ઞાનમાં જેની બુદ્ધિ મોહિત છે એવા પુરુષો તુષને જાણે છે અને તંદુરને જાણતા નથી. એ દૃષ્ટાંત ફોતરાને જાણે છે અને ચોખાને જાણતા નથી, અને ફોતરામાં મોહિત થાય છે એવા જીવો બાહ્ય ત્યાગમાં મોહિત થાય છે અને અંદરમાં પરમાર્થ સત્યને પરમાર્થ માર્ગને જાણતા નથી. ચાર સો ચૌદ ની વ્યાખ્યા છે કે વ્યવહાર નહીં છે એ બંને લિંગોને મોક્ષ માર્ગ કહે છે, બંને એટલે ગ્રસ્ત અને મુનિ નહીં. લિંગ લીધું છે આગમમાં શ્રમણ શ્રાવકનું, અને આ શ્રમણનો પંચમહાવૃત સમિતિ ગુપ્તિ બધે કહે છે કે વ્યવહારની બંને લિંગોને મોક્ષ માર્ગમાં કહે છે. મોક્ષ માર્ગમાં આવું જ લિંગ હોય એમ સ્થાપે, બીજું એથી બીજું વ્યવહારમાં માને તે પણ મોક્ષ માર્ગને જાણતા નથી, એમ વ્યવહાર સ્થાપે. જ્યારે નિશ્ચયની સર્વલિંગોને મોક્ષ માર્ગમાં ગણતો નથી, વિષય વિરુદ્ધતા છે સિદ્ધિ, નિશ્ચય નહીં તો કોઈ પણ લિંગોને મોક્ષ માર્ગમાં ગણતો નથી, એ તો જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ જે ચિહ્ન છે મોક્ષ માર્ગનું, એને જ મોક્ષ માર્ગ જોવે છે. એથી બારમાં જે ચોખાને ચોખા જોવે છે, ફોતરાને ચોખા જોતા દોષ હોય છે. મૂળ ગુણમાં લિંગમાં છે, નગ્ન પણ મૂળ ગુણમાં છે. જે 28 મૂળ ગુણ છે એમાં નગ્ન પણ ઉભા ઉભા એક વાર આહાર પાણી લેવા 24 કલાકમાં વધુમાં વધુ તે મૂળ ગુણમાં એનો એક ગુણ છે. અને અનુદ્દેશિક અને ઉદ્દેશિક અને આધાકર્મી આહાર ન લેવો અને ઉદ્દેશિક આહાર લેવો તે મૂળ ગુણમાં છે. પ્રાણ જાય તો પણ ઉદ્દેશિક આહાર તો નહીં, પણ પાણીનો બિંદુ પણ ભૂલી ન લે, ચોખાનો દાણો ન લે, એક કણ ન લે નાખનો પ્રાણ છૂટે તો. જો ભૂલી હોય તો એને મૂળ ગુણમાં છે. એ મૂળ ગુણ ને અહીંયા એમ કે છે કે મુનિ નું ચિહ્ન મેં નથી કહેતા. એમ વાત છે. એટલે તો એક વેદાંતિ સાથે જૈન મહાત્માને ચર્ચા થઈ ત્યારે વેદાંતિએ એમ કહ્યું કે ભાઈ અમારી પાસે તો આવો વૈભવ છે, અમારા શાસ્ત્રો શાસ્ત્રના સિદ્ધાંતોનો જે વૈભવ છે એ આવો આવો છે. તો એમાં કાંઈ બીજી તો વાત હતી નહીં, બધી અનેક પ્રકારની વ્યવહારની વાત હતી. ત્યારે જૈન દર્શનના મહાત્માએ એમ કહ્યું કે ભાઈ એથી ઊંચો માલ તો અમારા ગોડાઉનમાં ઘણો પીડ્યો છે વ્યવહારના સિદ્ધાંતોનો, કે જેની બરાબરી પણ તમારાથી થાય એવું
નથી.
પણ એ તો બધા ગોડાઉનો ભર્યા છે, તિજોરીમાં જે માલ રાખ્યો છે એ બીજો છે. આ તો બધા ગોડાઉનો ભર્યા છે. વ્યવહારના પ્રરૂપિત સિદ્ધાંતો, નિર્દોષ સિદ્ધાંતો, એ તો એટલા મોટા વ્યાપક પ્રમાણમાં, વિપુલ પ્રમાણમાં છે અમારી પાસે, કે એના ગોડાઉન ભર્યા છે. એમાં તમારા માલની તો એમાં કાંઈ નથી, ક્વોલિટીમાં પત્તો ખાય એવું ને નથી, ક્વોન્ટિટીમાં પત્તો ખાય એવું. પણ એ તો બધા ગોડાઉનનો માલ છે, તિજોરીનો માલ એ નથી. તિજોરીનો વાણું દરવાજો ખોલીને તમને બતાવીએ તો એ અલૌકિક જે રત્નત્રયનો વિષય છે તો તમારી બુદ્ધિના અંદાજનો પણ વિષય નથી. આમાં તો હજી તમે બુદ્ધિ થોડી ઘણી લગાવો તો લગાવો, પણ ઓલું તો બુદ્ધિ પણ લગાવી શકો નહીં. બુદ્ધિની તમારી પહોંચ ન હોય એવો એ વિષય છે. કેમ કે મુનિદશાનું વર્ણન કરે છે એમાં પણ બહુભાગ ઉત્સવ પરિસરમાં પણ મુનિ અડોલ રહે છે, નિશ્ચળ રહે છે, જરા પણ ચલાયમાન થતા નથી, એવી બધી વાતો કહીને બાહ્ય દ્રશ્ય બતાવીને, બાહ્ય સંયોગ વિયોગ બતાવીને મુનિ દશાનું વર્ણન કરવું પડે છે. અડોલ આસનને એકાકી વિચરતો વળી સંસ્થાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો, એ બધું બારણું બતાવી બતાવીને કહેવું પડે છે. એની જે અંદરની સ્થિરતા છે, પરમાત્મ પદના પર્વત ઉપર ચડવા માટે એને જે પુરુષાર્થ આરંભો છે, માંડ્યો છે, અને જે પુરુષાર્થને જે ઉપયોગની લીનતા પાછળ દેહાદીનું પણ ભાન જે ભૂલી જાય છે, દેહ સંયોગમાં છે કે નહીં એ પણ ઘડીભર ભૂલી જાય છે, ચૂકી જાય છે. દેહ સંયોગ રૂપે છે કે નહીં, દેહ વાળો છો એ વાત તો ખલાસ થઈ ગઈ છે ચોથા ગુણસ્થાન, પણ સંયોગમાં દેહ રહ્યો છે કે નહીં એ પણ ભૂલી જાય છે. અથવા જેનો ઉપયોગ જ દેહમાં જાણે જતો ખલાસ થઈ ગયો છે. નિયમસારમાં એવું વર્ણન કર્યું પદ્મ પ્રબંધા રીતે, પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહ માત્ર જેને પરિગ્રહ છે, પાંચ ઇન્દ્રિયોના ઉપયોગનો ફેલાવ થાય છે એવો હવે અમારો દેહ નથી એમ કે, પણ એમાં ઉપયોગ રહિત, ઉપયોગના ફેલાવ રહિત છે, જાણે ઉપયોગ એવું મુનિનું અંતરંગ જે સમ્યક ચારિત્ર છે એને ભાવલિંગ કહેવામાં આવે છે. અહીંયા દેવગુરુ શાસ્ત્રની ઓળખાણ લેવી છે. તું એમ કે તમારા સંપ્રદાયમાં નગ્ન મુનિ ને અમારા સંપ્રદાયમાં વસ્ત્રવાળા મુનિ એમાં શું વાંધો છે કે નહીં? વસ્ત્રવાળાનો તો સવાલ નથી, પણ નગ્નતાનો પણ અહીંયા સવાલ નથી. એમ પણ અહીંયા માની લેવાની વાત નથી. એટલે એ કહ્યું કે મુનિનું લક્ષણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા છે, પણ નગ્ન શરીર નથી. આ મોક્ષ માર્ગ પ્રકાશકમાં બધી સ્પષ્ટતા આવી છે. સાતમા અધિકારનો વિષય ચાલે છે. તેમ શાસ્ત્રનું મુખ્ય લક્ષણ નવ તત્વોનું તથા સાચા રત્નત્રયરૂપ મોક્ષ માર્ગનું નિરૂપણ છે, પણ દયાદાનાદિ પ્રરૂપણ તે શાસ્ત્રનું મુખ્ય લક્ષણ નથી. તો દયા મુખ્ય છે અને આ ખોટી વાત છે. જૈન ધર્મમાં સાચું જે સિદ્ધાંતની વાત છે એ વિતરાગતાની વાત છે, દયાના રાગને સ્થાપે છે, દર્શન મુખ્ય સિદ્ધાંત નથી. લોકોને તો કાંઈ ખબર નથી, જૈન મતમાં એટલે જૈન સંપ્રદાય કુળમાં જન્માય એને ખબર નથી, તો અન્ય મતવાળાને જૈનની ક્યાંથી ખબર ન હતો? એને તો પ્રશ્ન જ રહેતો નથી. હા, એ ગમે તે સૂત્ર ઠપકારી દઈએ એમાં કાંઈ વાંધો છે, પણ કઈ અહિંસા લ્યો, સ્વ અહિંસા કે પર અહિંસા, કયો પરમ ધર્મ કરવો છે? સ્વ અહિંસાનું પ્રકરણ નથી ક્યાંય. જગતના જીવો પાસે સ્વ અહિંસાનું તો પ્રકરણ નથી, એટલે જે પરની અહિંસા પાળે છે એને પરમ ધર્મ ઠપકારી દે. એ પરમ ધર્મ છે, તો રાગ છે. બીજા જીવોની રક્ષા કરવાનો વિકલ્પ રાગ છે, અને રાગ છે તે સ્વરૂપની હિંસા છે. નિશ્ચયથી એ અહિંસા નથી, પણ હિંસા છે, સ્વની હિંસા છે. એમાં તો સ્વની હિંસા હોય એ પરમ ધર્મ? સ્વની હિંસા એટલે ઘાતવું. કોને ઘાતે છે? કે પોતાના ધર્મને ઘાતે છે. રાગને ઘાતક કયો છે? રાગને વિતરાગતાનો ઘાતક કયો છે? વિતરાગતા એ ધર્મ છે ને, રાગને વિતરાગતાનો ઘાતક કયો છે? રાજમુનજી બહુ સ્પષ્ટ શબ્દ લખ્યો છે, 108 છે કે 109 છે, ત્રણ બોલ વાપર્યા છે. પુણ્ય પાપનો અધિકાર ચાલ્યો છે, એટલે પુણ્યમાં મોહિત જીવો ઉપર એ વાત મૂકી છે. એ કળશ છે એવી રીતે અર્થ જ એમ કર્યો છે એમ નથી. રાજમલજી પંડિતે અમૃતચંદ્ર આચાર્ય દેવ નો કળશ પણ એ છે કે મોક્ષ હેતુ તિરોધાનાથ, જે મોક્ષના હેતુ રૂપ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે તેનું તિરોધાન કરનાર હોવાથી, તિરોધાન કરવું એટલે એને ઘાત કરવો. મોક્ષ હેતુ તિરોધાનાથ બંધ બંધત્વાત સ્વયમેવ છે, અને પોતે સ્વયમેવ બંધ સ્વરૂપે હોવાથી મોક્ષ હેતુ તિરોધાયી ભાવત્વાત તત નિંદત નિષિધ્યતે. એ મોક્ષ હેતુ નો તિરોધી તિરોધાયી ભાવ હોવાને કારણે, ઘાતક ભાવ હોવાને કારણે તેનો નિષેધ કરવામાં આવ્યો છે. આવું ચોખ્ખું વિધાન છે. અહીં કોઈ જાણશે કે શુભ અશુભ ક્રિયારૂપ જે આચરણ રૂપ ચારિત્ર છે તે કરવા યોગ્ય નથી તેમ વર્જવા યોગ્ય પણ નથી. તમે એનું કર્તૃત્વ ઉડાડી દો, એ ન કરો તો કરો 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 એ વાત જવા દો, પણ એ છોડી દો એ વાત પણ હારવાર જવા દો. એમ કે કરવા યોગ્ય નથી ત્યાં સુધી તો અમે ઠીક છે એમ કહીએ, પણ વર્જવા યોગ્ય છે એવા આચરણને છોડી દેવું, તમે કરાવો એ વાત રવા દો, પણ થતું હોય એને છોડાવો એ વાત તો અમને પસંદ નથી. કરવા યોગ્ય પણ નથી પણ વર્જવા યોગ્ય પણ નથી. ઘાતક તો છે, તો કોણ ઘાતક હોય? પોતાનું ઘાતક કોણ હોય કે જે પોતાના પ્રત્યે દુષ્ટતા કરે તે, અને જે ઘાતક છે તે અનિષ્ટ કરે છે, ઈષ્ટને ઘાતે છે તે અનિષ્ટ છે. એવી રીતે બે બે બોલાયમાંથી કાઢ્યા છે, ઘાતકમાંથી કાઢ્યા. તેથી વિષય કષાયની માફક એમ બીજું છે, જેમ વિષય કષાય અશુભ ભાવ છે તેમ વિષય કષાયની માફક ક્રિયારૂપ ચારિત્ર નિષિદ્ધ છે એમ કહે છે. તત નિષિદ્ધ તે એમ કરીને શ્લોક શરૂ કર્યો છે ટીકા કરવા માટે. જેને બહુ કિંમત આપી દીધી છે વ્યવહાર ચારિત્રની એને તો જરા કઠોર લાગે એવો વિષય છે, પણ આ પુણ્ય પાપના અધિકારમાં આ વાત કરી છે. જે પુણ્ય પાપરૂપ તત્વ છે, નવ તત્વમાં પુણ્ય પાપરૂપ જે તત્વ છે, એ પુણ્ય પાપરૂપ તત્વ હે છે કે ઉપાદેય છે? હે છે. શા માટે હે છે? કે મોક્ષ માર્ગ મોક્ષ હેતુ તિરોધાનાથ, મોક્ષના હેતુના ઘાતક છે માટે. મિથ્યા દ્રષ્ટિનું યતિરૂપ ક્રિયા યતિપણું જે ક્રિયારૂપ છે તે બંધનું કારણ છે એમ તમે ગણો. સમ્યક દ્રષ્ટિનું છે જે યતિપણું શુભ ક્રિયારૂપ તે મોક્ષનું કારણ છે એમ ગણો. આમ તમે એકાંત શું કરવા ઠપકારો છો? મિથ્યા દ્રષ્ટિનું યતિ પણ તમે બહારમાં જે દીક્ષા વગેરે શુભ ભાવ છે એને બંધનું કારણ ઠરાવીને મોક્ષને આવરણ કરનાર ગણાવીને એને હે ઠરાવ, તો સમ્યક દ્રષ્ટિનું તો ઉપાદે કરો. ખોદીની વાત મૂકી દીધી છે, કારણ કે અનુભવ જ્ઞાન તથા દયાવ્રત તપ સંયમરૂપ ક્રિયા બંને મળીને જ્ઞાનાવરણ અધિકર્મનો ક્ષય કરે છે. આ દલીલ છે એની. એને અનુભવ જ્ઞાન પણ છે સમ્યક દ્રષ્ટિને, અને વ્રતશીલ સંયમ પણ છે, અને બંને મળીને મોક્ષ માર્ગમાં એ આગળ વધે છે. આવી પ્રતીતિ કેટલાક અજ્ઞાની જીવો કરે છે. રાજમલજીએ 200-250 વર્ષ પહેલા આ વાત નાખી છે, સંગઢ વનમાંથી નાખી છે એવું નથી, આ દિગંબરોને એના શાસ્ત્રો બતાવ્યા છે. એ તમે લોકો વિરોધ કરો છો સંપ્રદાય વાળા, પણ તમને ભાન નથી તમારા શાસ્ત્ર માં આગળ બધું હું કહી ગયા છે. હું છે પડ્યું છે કે નહીં આ છે અત્યારનું છે, હું ઢુંઢારીમાં આ બધા શબ્દો છે. ત્યાં સમાધાન આમ છે કે જેટલી શુભ અશુભ ક્રિયા બહિર્જલ્પરૂપ વિકલ્પ અથવા અંતર્જલ્પરૂપ અથવા દ્રવ્યોના વિચારરૂપ અથવા શુદ્ધ સ્વરૂપના વિચારરૂપ ફેર સુધીના શુદ્ધ ભાવની લીધા ઊંચામાં ઊંચી કક્ષાના ઇત્યાદિ સમસ્ત કર્મબંધનું કારણ છે. શું કહેવું છે? આ બધું કર્મબંધનું કારણ છે. આવી ક્રિયાનો આવો જ સ્વભાવ છે, તેમાં સમ્યક દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિનો એવો ભેદ તો કાંઈ નથી. ભલે સમ્યક દ્રષ્ટિના પરિણામ હોય કે મિથ્યા દ્રષ્ટિના પરિણામ હોય, એ તમામ બહિર્જલ્પરૂપ અંતરના વિચાર, નવતત્વના વિચાર, અરે શુદ્ધાત્માના વિચાર તમામ બંધના કારણ છે. વિકલ્પ માત્ર બંધનું કારણ છે. સમ્યક દ્રષ્ટિનો હોય કે મિથ્યા દ્રષ્ટિનો હોય એવો પક્ષપાત એમાં નથી. કેમ કે જે તત્વ છે તે તત્વ ત્રણેય કાળે એ જ તત્વ છે, બીજું તત્વ નથી. છતાં તે તત્વમાં, બંધ તત્વમાં સંવર તત્વનો અભ્યાસ કરવો તેનું નામ મિથ્યાત્વ છે. જે આશ્રવ તત્વ છે એમાં જ સંવર તત્વનો અભ્યાસ થાય તે જ મિથ્યાત્વ છે. ઉડરમલજીએ પરિભાષા કરી છે કે મિથ્યાત્વની વ્યાખ્યા શું, કે એક અન્ય એક તત્વમાં અન્ય તત્વનો અભ્યાસ થઈ જવો તે મિથ્યાત્વ છે. એવા કરતૂતથી એવો બંધ છે, એવો પરિણમન માત્રથી મોક્ષ છે. જોકે એક જ કાળમાં સમ્યક દ્રષ્ટિ જીવને શુદ્ધ જ્ઞાન પણ છે, ક્રિયારૂપ પરિણામ પણ છે, તો પણ ક્રિયારૂપ જે પરિણામ તેનાથી તેને તેનો બંધ થાય છે. કર્મનો ક્ષય એક અંશ માત્ર પણ સમ્યક દ્રષ્ટિને તે ક્રિયારૂપ પરિણામથી રાગરૂપ ક્રિયા થતો થતો નથી, ભલે સમ્યક દ્રષ્ટિ ન હોય તેથી નથી. આવું વસ્તુનું સ્વરૂપ છે સહારો કોનો? હું શબ્દ રાખ્યા છું કુંડારે. વસ્તુનું આવું સ્વરૂપ છે એમાં કોઈ કાંઈ મદદ કરી શકે એવું નથી. એમ કેમ કોનો સહારો દેશ? તે જ કાળે શુદ્ધ સ્વરૂપ અનુભવ જ્ઞાન પણ છે, તે જ કાળે જ્ઞાનથી કર્મક્ષય કર્મ થાય છે, એક અંશ માત્ર પણ તેનાથી બંધ થતો નથી. વસ્તુનું એવું જ સ્વરૂપ છે. આટલું રાજમલજીએ ઉપોદઘાત કરીને પછી 110 ખળકની ટીકા કરી છે કે તાવત કર્મ જ્ઞાન સમુચ્ચય અપ્રકૃતિ વિવિધ. એ તો ફટાકા કળા. પૌષ્ટિકા છે એ ગ્રહસ્થની સમ્યક દ્રષ્ટિ ગ્રહસ્થ રાજમલજીને રચેલી છે, જેની રચના ઉપરથી પંડિત બનારસી દાસજીનું અજ્ઞાન છૂટીને જ્ઞાન થયું. એ જ્ઞાની થયા બનારસી દાસ, જેણે નાટક સમયસાર લખ્યું, પદમાં લખ્યું. એમણે એમ કહ્યું કે મને પ્રેરણા છે પંડિત રાજમલજી જૈન ધર્મ કે મર્મી, જૈન ધર્મનો જે ઊંડો મર્મ છે એ એમનામાં મેં જોયો એની ટીકામાં, અને મને પણ નાટક સમયસાર લખવાની પ્રેરણા થઈ. પોતે કવિ હતા એટલે એને પદમાં રચ્યું. હું તો શ્વેતાંબર હતા, શ્વેતાંબર હતા, અને એમનું વિલાસનું જીવન, બહુ વિલાસનું જીવન હતું. ચાર સ્ત્રીઓ પરણેલા એ જમાનામાં, પછી એકદમ વૈરાગમાં આવ્યા મોક્ષતંબર. હા, એ મૂળ દિગંબર નથી, બનારસદાસ મૂળ દિગંબર નથી, મૂળ શ્વેતાંબર. નાટક સમયસાર રાજમલજીની ટીકા ઉપર થઈ ઘણું મળ્યું છે અને બહુ અધ્યાત્મની પ્રધાન શૈલી છે રાજમૌલીની ટીકામાં. રાજમૌલીને લગભગ 250 વર્ષ થાય, કલાક સુધારીને 200 વર્ષ, 150 વર્ષ, 150 વર્ષ. બાદશાહના વખતમાં હતા ને, કોના વખત? ઔરંગઝેબના વખતમાં હતા, બનારસના ઔરંગઝેબના સમયમાં. આગ્રામાં રહેતા હતા ને ઔરંગઝેબે આગ્રામાં તાજમહાલ બનાવ્યો, આગ્રામાં રાજધાની તરીકે. એટલે એ લીધું છે. આ લોકો કહે છે ને, દિગંબર સંપ્રદાય વાળા એમ કહે છે કે તમે મુનિઓને માનતા નથી, મુનિ અમે મુનિ ભક્ત છીએ અને તમે મુનિ ભક્ત નથી. આગ્રામાં તો આપણે શિબિરમાં મુનિનું પ્રકરણ લીધું છે. સંપ્રદાયના બધા માણસો બધા હતા, દિગંબર સંપ્રદાય ત્યાં ઘણો છે, 700-800 ઘર છે આગ્રામાં લીધું દિગંબરના. મુનિ ભક્તિ ખરી આ છે, મુનિ ભક્તિના ઘણા બોલ લીધા હતા. બેનશ્રીના વચનામૃત પરથી ઘણા બોલ લીધા હતા. એવું મુનિઓ પ્રત્યેનું બહુમાન છે એ એમાંથી નીકળે છે. મુનિ ન હોય એને મુનિ માનવા, એ કોઈ મુનિ ભક્તિ નથી. ભાવ લિંગી સંતના દર્શન થાય તો અમે એના તળિયા સાથી. અમે તો મુનિ ભગવંતના દાસાનું દાસ છીએ એમ કહેતા હતા. દાસ છીએ એમ નહીં, દાસાનું દાસ. એની પણ કોઈ ભક્તિ કરનારા હોય તો અમે એની પણ ભક્તિ કરીએ એમ નહીં. એટલી ભક્તિ મુનિ ભક્તિ નથી એમની, એવી મુનિ ભક્તિ તમારી પાસે નથી એવી સ્થિતિ. તેમ શાસ્ત્રનું મુખ્ય લક્ષણ નવ તત્વોનું તથા સાચા રત્નત્રયરૂપ મોક્ષ માર્ગનું નિરૂપણ છે. શું કહે છે શાસ્ત્ર? તેને કહીએ કે જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ રત્નત્રય છે તેને મોક્ષ માર્ગ તરીકે નિરૂપણ કરે, પ્રરૂપણ કરે. પણ જે મોક્ષ માર્ગ રૂપ ભાવ નથી તેને પણ મોક્ષ માર્ગ રૂપ પ્રરૂપણ કરે, નિરૂપણ કરે, તે શાસ્ત્ર નથી, તે સત્શાસ્ત્ર નથી. સંપ્રદાયનું ગમે તે શાસ્ત્ર હોય પણ તે સત્શાસ્ત્ર નથી. જેમાં આ સિદ્ધાંત તૂટતો હોય, નવ તત્વનો સિદ્ધાંત તૂટતો હોય, એક તત્વનો બીજા તત્વની અંદર ગાલમેલ થતી હોય, ભેળસેળ થતી હોય, અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે આત્માના મોક્ષ માર્ગ રૂપ વિતરાગતાના પરિણામ છે એમાં ભેળસેળ થતી હોય, એ સિદ્ધાંતને તોડનારા કોઈ પણ શાસ્ત્ર હોય તે સત્શાસ્ત્ર નથી. આ શાસ્ત્રનું લક્ષણ છે. તપાસી લીધું, કોઈ પણ શાસ્ત્ર હાથમાં આવે ત્યારે તપાસી લીધું જોયું કે આમાં આ વાતની અંદર કાંઈ ફેરફાર કર્યો છે, નવ તત્વોમાં ભૂલ પડે છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમાં કાંઈ બીજી ભેળસેળ કરે છે, તો સમજી લેવું કે તે સત્શાસ્ત્ર. પણ દયાદાન આદિનું પ્રરૂપણ એટલે એ પણ ધર્મ છે એમ પ્રરૂપણ. તમે દાન કરો તો તમને ધર્મ થશે, તમે દયા પાડો તો તમને ધર્મ થશે એમ રાગાદિને જે ધર્મ સ્થાપે, પછી બીજા ઇત્યાદિ અનેક પ્રકારે આદિમાં અનેક પ્રકાર લઈ લેવા સ્વભાવના, તે શાસ્ત્રનું મુખ્ય લક્ષણ નથી, એને શાસ્ત્ર કહેવાય નહીં. લક્ષણ તેને કહે છે કે જે તે જ પદાર્થમાં હોય અને બીજે ન હોય. આ લક્ષણની વાત છે. નિશ્ચય લક્ષણ તેને કહે છે, ખરું લક્ષણ તેને કહે છે કે જે જેનું લક્ષણ હોય તે તેમાં હોય અને બીજે ન હોય. જો તમે દયાદાન આદિને ધર્મ સ્થાપો તો તમારે અન્ય મતને પણ ધર્મ તરીકે અંગીકાર કરવો પડશે, સ્વીકાર કરવો પડશે, એમાં ચાલશે બરાબર. જો તમે નગ્નતાને મુનિપણું માનશો તો અન્ય મતના જે નગ્ન બાવાઓ છે એને પણ તમારે મુનિ માનવા જોઈએ બરાબર. એમને ચાલે
રાગ માનવો, બંધ નું કારણ માનવું, મોક્ષ નું કારણ માનવું. લક્ષણ તેને કહે છે કે જે તેજ પદાર્થમાં હોય અને બીજે ન હોય. જેમ કે જીવનું લક્ષણ ઉપયોગ લીધું છે, ઉપયોગ લક્ષણમ દ્રવ્યમ, કુમાર સ્વામીનું સૂત્ર છે તત્વાર સૂત્રમાં. તો એક જીવને જ ઉપયોગ નામનું લક્ષણ છે, બાકીના પાંચ દ્રવ્યોને ઉપયોગ નામનું લક્ષણ. અને એ લક્ષણ એવું છે કે જેનાથી જીવદ્રવ્યનો મૂળ સ્વભાવ અથવા મૂળ સ્વરૂપ ઓળખાય છે. લક્ષણ તેને કહીએ કે જેનાથી લક્ષની ઓળખાણ થાય. લક્ષણથી પદાર્થનું સ્વરૂપ લક્ષિત થાય તેને લક્ષણ કહેવામાં આવે છે. અને તે અતિવ્યાપ્તિ દોષ રહીત હોય છે, એ બીજામાં ન વ્યાપેલું હોય. તેજ પદાર્થમાં હોય બીજે ન હોય એને અતિવ્યાપ્તિ દોષ ન હોય. લક્ષણને અતિવ્યાપ્તિ દોષ ન હોવો જોઈએ, એટલે પોતા જેનું લક્ષણ કયું હોય તેમાં પણ તેમાં પણ વ્યાપેલું હોય એનું લક્ષણ ન કહેવાય. જો દયામતીના શાસ્ત્રોને સત્શાસ્ત્ર તરીકે તમારે સ્વીકારવા પડે આ પરિસ્થિતિ ઉભી થાય. બીજી ક્રિયાઓ નથી કાંઈ, એટલા જૈન દર્શનના સાહિત્યમાં છે એવું તો નથી. જૈન દર્શનના સાહિત્યમાં એ હોવા છતાં એ ધર્મ તરીકે નિરૂપિત નથી. ધર્મ તરીકે નિરૂપિત હોય તો એ જૈન શાસ્ત્ર હોઈ શકે નહીં એમ કહેવાય. એ સ્પષ્ટતા છે. લક્ષણ તેને કહે છે કે જે તેજ પદાર્થમાં હોય અને બીજે ન હોય. અમારા ભગવાન પાસે દેવો આવે છે તે લક્ષણ નથી, દેવનું એ લક્ષણ નથી. અમારા ભગવાન પાસે તો બધા દેવો આવે, દેવલોકમાંથી દેવો બધા હાજર થાય, એનું લક્ષણ સમન ભદ્રાચાર્ય ભદ્ર સ્વામી સમર્થ આચાર્ય થયા દિગંબર પરંપરામાં. એમને એક વાત કરી છે, જેમ કોઈ સિંહ, એવી રીતે શ્રીમદજીને આ શૈલી છે, જેમ કોઈ સિંહ પોતાની ગુફામાંથી, સિંહની બોર્ડ કહે છે, સિંહની ગુફાને સિંહની બોર્ડ કહેવાય છે, ગુફામાંથી બહાર નીકળીને સિંહની બોર્ડમાંથી નીકળીને ત્રાળ મારે અને આખું જંગલ ધ્રુજે એવા પડઘા પડે. જંગલનો રાજા છે, બધા પ્રાણીઓ હંતાઈ જાય, મરી ગયા છે, આપણો શિકાર થઈ ગયો છે, એમ સમનભદ્રાચાર્ય સિંહની બોર્ડમાંથી જેમ ત્રાળ નાખે એમ ત્રાળ નાખે કે હે અરિહંત દેવ, આ સમોસરણ અને 34 અતિશય સહિત પણ જે આપનું સમોસરણમાં બિરાજમાન પણ છે, તેથી અમે આપને અરિહંત માનતા નથી. આમ તેથી આ પર્યંત છો એમ અમે માનતા. એ તો રિદ્ધિ સિદ્ધિ તો પુણ્યવાળાને હોય ઇન્દ્રજાળિયાને હોય એવો દેખાવ કરે ગરીબ ભરમાં, જો હું તીર્થંકર અમારું સમર્થન દ્રષ્ટિભ્રમથી બતાવી દઈએ એવું. હે એ નથી, આપની જે વિતરાગતા છે અને એક સમયમાં આપે ઉત્પાદિત ધ્રુવ સહિત પદાર્થના એક સમયના અસ્તિત્વને ત્રણ ભેદે જાણ્યું છે એવું જે આપનું કેવળ જ્ઞાન છે. સમય એક અને વિભાગ ત્રણ એના એ આપને સર્વજ્ઞતાની અને વિતરાગતાની ખાતરી કરાવે છે. તેથી અમે આપને દેવ માનીએ. અમે કઈ આ સમોસરણની રિદ્ધિ સિદ્ધિ જોઈને દેવ માનતા નથી. ઘણા દેવો અસંખ્ય દેવો આવીને સ્તુતિ કરે છે, લાખો કરોડો અબજોની દેવોની સંખ્યા બહુ મોટી છે. સમોસરણમાં વધુમાં વધુ સંખ્યા દેવોની છે અને તિર્યંચોની છે. મનુષ્ય તો બહુ અલ્પ છે, બધી ઓછી સંખ્યા વાળે છે. અસંખ્ય તો મનુષ્ય છે, સંખ્યાત મનુષ્ય છે, અસંખ્ય સંખ્યાત મનુષ્ય છે. બાકી બધા દેવોની તો બધા અસંખ્ય છે, તિર્યંચો તો અનંત છે, પણ સંમી પંચેન્દ્રિય સંખ્યા ઓછી છે. એમાં પણ એ છે કે અમારા ભગવાન પાસે દેવો આવે છે તે લક્ષણ નથી, અનંત ચતુષ્ટય પ્રગટ થયા તે લક્ષણથી અરિહંતની ઓળખાણ થાય છે. અમે તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વિધિ એ આપના જોયા છે, દેખાતા છે. આ દેખાય છે ભગવાનના અનંત ચતુષ્ટય પ્રદર્શિત થાય છે. વિતરાગ મુદ્રામાં અનંત ચતુષ્ટયના દર્શન થાય છે એમ વાત છે. વિતરાગ મુદ્રાનો નિષેધ કરે છે, પછી નામના બાને કે કામના બાને ગમે તે બાને એ અનંત ચતુષ્ટયનો નિષેધ કરે છે. વિતરાગ મુદ્રામાં ફેરફાર કરે છે, અનંત ચતુષ્ટયમાં ફેરફાર કરે છે. તેમાંથી એક વાત ચાલે કહે છે કે અનંત ચતુષ્ટય પ્રગટ થયા તે લક્ષણથી અર્યંતની ઓળખાણ થવામાં જે એમનામાં હોય ને બીજે ન હોય એમ બધું છે. દેવ મુખ્ય છે, દેવગુરુ શાસ્ત્રમાં ત્રણમાં પણ દેવ મુખ્ય છે. કેમ કે દેવમાં ગુરુ પણ આવી જાય છે ને દેવમાં શાસ્ત્ર પણ આવી જાય છે. એમની વાણી તે શાસ્ત્ર છે અને દેવના આરાધક ઉપાસક છે તે મુનિ છે. એમના ઉપાસક ભગવાનની સ્તુતિ વંદના કરે છે સમોસરણમાં, પણ સ્તુતિ વંદના મુનિ કરે છે. ગુરુ છે એ દેવમાં આવી જાય છે. એ દેવનું સ્વરૂપ બરાબર જાણે તો એને બીજું જે ગ્રહિત મિથ્યાત્મી અનેક પ્રકારની કલ્પના દેવગુરુ શાસ્ત્રની હોય તેનું નિરાકરણ થઈ જાય, બધું સાફ થઈ જાય. ઊંધા વિપરીત સંસ્કારથી અને મતિ દોષથી પ્રકાર ઉભા હોય છે તેને સમજીએ ત્યાંથી દેવમુખી છે, ધર્મ તત્વ છે, એ ધર્મનું મૂળ જ સર્વજ્ઞ છે. ત્યાંથી તો એ ઉત્પન્ન થયો. આ 24મીમાં રહીએ તો યુગલિયાના ક્ષેત્રો હતા, આ ભરત ક્ષેત્રને વિશે બધા યુગલિયા ઉત્પન્ન થતા હતા. પછી ચોથો આરો શરૂ થયો, ત્રણ આરા સુધી હતા. ચોથા આરામાં જે યુગલિયા હતા એમાંથી પછી જે 14 મનુ થયા એમાં પ્રથમ નાભિ રાજા થયા. 14 મનુમાં એના એક છે. ત્યાંથી બધા મનુષ્ય કહેવાના, યુગલિયામાંથી જે મનુષ્ય એમ જે કહેવાના એ 14 મનુ થયા. એમાં એના જે પુત્ર છે એ ઋષભદેવ ભગવાન છે, પ્રથમ તીર્થંકર. તો ધર્મની ઉત્પત્તિ આ 24મા જે થઈ એ પહેલા ધર્મનો તો પહેલો બીજો ત્રીજો આરોપી ધર્મનો પણ આ ક્ષેત્રમાં ઋષભદેવ ભગવાનથી શરૂઆત થઈ. ઋષભદેવ ભગવાનથી જે શરૂઆત થઈ તો મૂળ ક્યાંથી, એનું મૂળ ક્યાંથી છે એમ જુઓ. જેમ ગંગાનું મૂળ હિમાલય છે એમ ધર્મનું મૂળ સર્વજ્ઞ છે. સર્વજ્ઞ છે એનું મૂળ જ તમે મૂકી દો એક પર, મૂળને છોડી દો. સર્વજ્ઞપણું અને વિકરાગતા મૂકીને તમે ધર્મની વાત કરો, નિરૂપણ કરો, એ ધર્મનો પાયો ખૂટો છે. ધર્મનું મૂળ સર્વજ્ઞ છે, તેથી જેણે ધર્મનું પ્રરૂપણ કરવું, નિરૂપણ કરવું, તેણે સર્વજ્ઞતાને સ્થાપીને કરવું. એનો પુરાવો સમયસારની પહેલી ગાથા છે. અમરચંદ્રાચાર્ય શું કહ્યું કે મારા આત્મામાં સિદ્ધપણું છે, તમારા આત્મામાં પણ સિદ્ધપણું છે, સર્વજ્ઞપણું છે. અને જે સર્વજ્ઞ થયા સિદ્ધ ગતિમાં ગયા, અચળ ગતિમાં ગયા, એને નમસ્કાર કરીને હું હવે આ શરૂઆત કરું. તેથી મંગળિકની અંદર અરિહંત પરમાત્માને સર્વજ્ઞ દેવને નમસ્કાર કરવામાં આવે. તત્શાસ્ત્રોનું મંગળિક ક્યાંથી જ હોય? પરમાત્મા દશાને પ્રાપ્ત હોય છે એવા કોઈ તીર્થંકરને એકમાં બધા આવી ગયા. નામની સાથે બહુ મતલબ તે લક્ષણથી અરંતની ઓળખ નમો અરિયંતાણમાં આવે છે. નમો અરિયંતાણ એ ટૂંકું સૂત્ર કહ્યું છે, પણ ધવળની અંદર આચાર્ય ભગવંતે નમો ત્રિકાળ વર્તિ, નમો લોહે ત્રિકાળ વર્તિ સર્વ સર્વ અરિયંતાણમ એ રીતે ત્રણેયકાળમાં વર્તમાન, ભૂતકાળમાં થયા, વર્તમાનમાં બિરાજમાન છે અને ભવિષ્યમાં જે થવાના છે એ સર્વ અરિયંતોને નમસ્કાર કરું છું એમ થતું. નમો ત્રિકાળ, નમો લોહે આ જગતમાં, લોહે એટલે આ લોકમાં, આ જગતમાં ત્રણેયકાળમાં વર્તતા, વર્ત્યા, વર્તતા ને વર્તશે એ સર્વ અરિયંતોને હું નમસ્કાર કરું. વ્યવહાર પણ અનાદિથી, નિશ્ચય પણ અનાદિથી અને વ્યવહાર પણ અનાદિથી.
જય હો ઉપરાજી દિગંબર ધારણો જય.